તારીખ 1/12/1998 શ્રી સમયસર ગાથા 20-22 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 311
ગાથાના મથાળામાં આચાર્યશ્રીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની જીવ કઈ રીતે લક્ષણ શાસ્ત્ર અનુસાર જ્ઞાનીની જીવન બોલે છે, તો એ અજ્ઞાની છે કે જ્ઞાની છે કેમ ખબર પડે? અજ્ઞાનીનું લક્ષણ શું અને જ્ઞાનીનું લક્ષણ શું, બે વાત લેશે. તો એનો ઉત્તર રૂપે આ ત્રણ ગાથા છે, 20, 30 અને 22. એ દ્રષ્ટિએ પ્રયોજનનો વિષય છે કે પોતે પોતાના પરિણામોને મેળવે, કે આ ગાથામાં કહે છે એવા જો મને પરિણામ થાય છે તો એ જ મારું અજ્ઞાન છે અને એ અજ્ઞાન મારે ટાળવું જોઈએ. અજ્ઞાનનું જ્ઞાન અજ્ઞાન ટાળવા માટેના પ્રયોજનથી કરવાનું જોઈએ. અહમ વેદમ વેદમ અહમ અહમ વેદસ્તમ્મી અથિ મમ વેદમ અણમહમ પરદવમ પથિત અચિત્તમ વા અસી મમ પૂવમ વેદમ વેદસ્ અહમ થી આસી પૂવમ હિ વોહી દી પુણો મમેદમ વેદસ્ત અહમ થી સંસ્થાને યત્તું અસંભુલમ આદવ્યપ્પમ કરેલી સંબંધો ઉદત્થમ જાણંતો ન કરી દીધું તમ અસંબંધ મારું ભવિષ્યમાં થશે, હું પણ આનો ભવિષ્યમાં થઈશ. આવા પ્રકારના આવો જૂઠો આત્મવિકલ્પ કરે છે. આમાંથી કોઈ પણ એક પ્રકાર હોય, ભૂત ભવિષ્ય અને વર્તમાન, એ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકાર, અને હું એનો અથવા ઈ મારું એમાંથી કોઈ પણ એક પ્રકારનો વિકલ્પ, એ પૂરા અજ્ઞાનને સૂચવે છે. એક વિકલ્પ પૂરા અજ્ઞાનને સૂચવે છે. જેમ કે આ ઘર મારું છે એટલે એ ભૂત ભવિષ્યમાં આવી ગયા, ભલે વર્તમાનમાં વિકલ્પ કર્યો અત્યારે મારું છે, પણ એ ભૂતકાળને પણ એવી રીતે લે છે અને ભવિષ્યકાળને પણ એવી જ રીતે લે છે. એવી જ રીતે કોઈ ભવિષ્યને માં પોતાપણું કરવા માંગતો હોય તો એને પણ બીજા બે કાળ લાગવું પડે છે. કોઈને ભૂતકાળનો વિકલ્પ આવ્યો હોય કે અમારે પાસે આમ હતું આમ હતું, તો પણ એને બીજા બે કાળ લાગવું પડી જાય. એટલા બધા ભેદ એટલા માટે દીધા છે, એમાંથી કોઈ પણ એક ભેદે વિકલ્પ હોય તો એ બધું એને પૂર્વ જ્ઞાન એને લાગુ પડે છે. કોઈ શું છે કે અમને આમાં આમ છે પણ આમાં આમ નથી. એક પદાર્થ પ્રત્યે અમને એક ચીજ ભાવે, બાકી આમ કોઈ ચીજ એવું નહીં. આટલી મીઠાઈ હોય પણ અમને આપણને આ એક જ મીઠાઈ ભાવે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી છે કે રાગના એક કણની પણ તને રુચિ હોય, શુભ રાગના એક કણની રુચિ હોય તો તને આખા જગતની રુચિ છે. જા કેટલી આખા જગતની રુચિ છે. કેમ કે અભિપ્રાયની અંદર એ બધું ઊભું છે. બધા ભેદો અભિપ્રાયના હોય એ બધું જ તને છે. નથી તો કાંઈ છે ને, છે તો બધું છે. અજ્ઞાન પૂરું છે, અજ્ઞાન અધૂરું નથી. જ્ઞાન પણ પૂરું છે, જ્ઞાન અધૂરું નથી. જ્ઞાન એટલે અજ્ઞાન. એટલે ભેદો બધા સુધા છે. આવો જૂઠો આત્મવિકલ્પ કરે છે તે મૂંડ છે, મોહી છે અને અજ્ઞાની છે. એટલા બોલી દીધા, મૂંડ છે, મોહી છે અને અજ્ઞાની છે. સમૂંડ શબ્દમાંથી એટલું લીધું છે. શું મૂંડ એટલે? શું પોતાના હિતને ન સમજે એનું નામ મૂંડ. જેની મતિ મૂંઢાઈ ગઈ છે, બીડાઈ ગઈ છે, કે જેથી જે પોતાના હિતને સમજી શકતો નથી, પોતાના અહિતને પણ સમજી શકતો નથી, એ મૂંઢ છે. કેમ નથી સમજી શકતો? મોહી છે માટે નથી સમજી શકતો. અને તેથી તે અજ્ઞાની એટલે વિપરીત જ્ઞાનવાળો છે, વિપરીત સમજણવાળો છે. અજ્ઞાન શબ્દોના બે અર્થ થાય છે. જ્ઞાનનો અભાવ પણ બતાવે છે અને જ્ઞાનની વિપરીતતા પણ બતાવે છે. અહીંયા વિપરીત લેવું. અને જે પુરુષ, પુરુષના મહાત્મા પરમાર્થ વસ્તુ સ્વરૂપને જાણતો થકો, વાસ્તવિક વસ્તુના સ્વરૂપને જાણે છે કે હું છું એ કોઈનો નથી, ત્રણે કાળે કોઈ પણ પરદ્રવ્ય મારું નથી, ત્રણે કાળે. પછી તે સચિત હોય એટલે કુટુંબ પરિવારનું હોય તો એ કોઈ મારું નથી, અચિત એટલે કોઈ બીજા રાચરચીલું સંપત્તિ હોય તો પણ મારું નથી, અને સચિત અચિત મિશ્રની અંદર આખું આવી ગયું, બે આવી ગયા કે આ બધું મારું છે. રાજા હોય તો એને એમ કહે મારો મારો રાજ છે. રાજની અંદર સચિત ને અચિત બે છે. એમ જાણતો થકો એવો જૂઠો વિકલ્પ તે કરતો નથી કરતો તે મૂંઢ નથી પણ જ્ઞાની છે. અસમૂંઢ ઓલો સમૂંઢ, આ અસમૂંઢ છે એટલે જ્ઞાની છે, મૂંઢ નથી. એ ગાથાનો શબ્દાર્થ છે. હવે દ્રષ્ટાંતથી સમજાવે છે ટીકાની અંદર. એટલે આપણે થોડું ચર્ચા તો ચાલે છે, પોતાપણું નહીં કર્યું. કેમ કે એ જ જીવનું મૂંઢપણું છે, એ જ જીવનો મોહ છે, એ જ જીવનું અજ્ઞાન છે અને એ જ પરિભ્રમણનું કારણ છે. પોતાપણાનો ભાવ થાય એટલે એમાં પરિભ્રમણ દેખાય તો પાતળો પડે, પરિભ્રમણ દેખાય તો પાતળો પડે, પરિભ્રમણ દેખાય તો એની વેદના આવે ઓર પાતળો પડે. પણ જ્યાં સુધી ભિન્ન પડે નહીં ભેદ જ્ઞાનથી, સ્વરૂપ અનુભવથી, ત્યાં સુધી એને પાતળો પાડતો જ જવો પડે, પાતળો પાડતો જ જવો પડે. એમ નથી કે મટી જાય છે, સીધો સીધો મટી જાય છે, વેદના આવી એટલે મટી ગયો એમ નથી. અથવા પોતાને ખ્યાલ આવ્યો કે આ મારો, આ મારો પોતાપણાનો ભાવ મારો બરાબર નથી માટે મટી ગયો એમ નથી. મટશે જ્ઞાન દશામાં. પણ મુમુક્ષુની ભૂમિકામાં પ્રયત્ન કરે તો પાતળો પડીને જાય, એમનેમ જાય નહીં. અનાદિથી એટલો બધો દ્રઢ કર્યો છે, એટલો બધો દ્રઢ કર્યો છે કે એનો અંદાજ આવવો મુશ્કેલ છે. પહેલું તો કઠણ પડે, મૂકવું જ કઠણ પડે, મારા પણ મૂકવું જ કઠણ પડે. પછી જેમ જેમ પ્રયોગ કરે, પ્રેક્ટિસ કરે, એમ તેમ એ પ્રોબ્લેમ હળવો થતો જાય અને સરવાળે જ્ઞાન દશામાં છૂટે. દ્રષ્ટાંતથી સમજાવે છે ટીકા. જેમ કોઈ પુરુષ ઇંધન અને અગ્નિને મળેલા દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે અગ્નિ છે તે ઇંધન છે અને અગ્નિ છે તે અગ્નિનું ઇંધન છે, ઇંધનનો અગ્નિ છે, અગ્નિનું ઇંધન પહેલાં હતું, ઇંધનનો અગ્નિ પહેલાં હતો, અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે. એમાં ત્રણ કાળ લીધા છે દ્રષ્ટાંતમાં. એવું દ્રષ્ટાંત લીધું છે કે અગ્નિ અને બળવા યોગ્ય પદાર્થ, એક લાકડું લઈ લઈએ આપણે કે છાણું લઈ લઈએ, જ્યારે અગ્નિ સળગતો હોય લાકડામાં છાણામાં ત્યારે આખો વ્યાપી ગયેલો હોય છે. એમાં અગ્નિ જુદો અને બળવા યોગ્ય પદાર્થ જુદો એવું જ્ઞાન નથી થતું અતિ નિકટતાને કારણે. અગ્નિ અને સળગતો પદાર્થ બે એક જ લાગે છે, કેમ કે આખો પદાર્થમાં અગ્નિ વ્યાપેલો છે. કોલસો હોય, લાલ ઘૂમ થઈ ગયો હોય, કોલસો જુદો છે ને અગ્નિ જુદો છે એમ ત્યાં નથી દેખાતો. બે છે એ બે છે, અગ્નિ છે એ અગ્નિ છે, ઇંધન છે એ ઇંધન છે. ઇંધન એટલે બળવા યોગ્ય પદાર્થ. ત્રણેય કાળમાં બંને જુદા છે, પહેલા જુદા હતા, હજુ પણ જુદા છે, વર્તમાનમાં જુદા છે, ભવિષ્યમાં જુદા છે. આવો ઇંધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે. એવી રીતે જે બેને એક માને છે એને બે વસ્તુનું સાચું જ્ઞાન ખરું જ્ઞાન નથી, એ દ્રષ્ટાંત છે. તેનાથી અપ્રતિબુદ્ધ કોઈ ઓળખાય છે એટલે એ વિષયનો જે જાણકાર નથી તેમાં ઓળખાય છે, એ દ્રષ્ટાંત છે ત્યાં સુધી. કેવી રીતે, બસ અહીંથી સિદ્ધાંત સમજાવવો છે, કેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ કરે છે. મારું એટલે આત્મવિકલ્પ, એટલે આત્માનો વિકલ્પ, એનો આત્મા થઈ ગયો. એને કંઈક થાય એટલે પોતાને કંઈક થાય, એનો આત્મા થઈ ગયો. એમાં ફેરફાર થાય એટલે પોતાને ફેરફાર થવા માંડે, પરિણામ સીધા ઊંચા નીચા થવા માંડે. હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મૂળ સ્વરૂપ છે. આમ ભલે ચોખ્ખો એવો વિકલ્પ ન હોય પણ એમાં આવી જાય છે. હું એમ કહેતું નથી કે ભાઈ આ વ્યક્તિ છે તે હું છું, પણ એ મારા ફલાણા છે એમાં એને પોતાના સ્વરૂપે લઈ લીધું. મારું આ પરદ્રવ્ય છે અને આ પરદ્રવ્યનો હું છું. મારું આ પહેલાં હતું કોઈ મકાન હતું, આ મારું પહેલાં મકાન હતું, અમે અહીંયા રહેતા હતા. મારા પણ કેમ આવ્યું તમે? હું આનો પહેલાં હતો, હું એનો માલિક હતો. તમે મારું આ ભવિષ્યમાં થશે કોઈ ખરીદવાની ઈચ્છા હોય અથવા સંબંધ બાંધવાની ઈચ્છા, આ મારું થશે, હું આનો ભવિષ્યમાં થઈશ. આવા જૂઠા વિકલ્પથી અપ્રતિબુદ્ધ ઓળખાય છે. ઠીક, ક્યાંથી ઓળખાય છે? જે પરમા પોતાપણું કરે છે, પછી એ પરદ્રવ્ય જડ હોય, ચેતન હોય, ગમે તે હોય, જે પરમા પોતાપણું કરે છે તે જીવ જરૂર અજ્ઞાની છે. એમાં બીજું કાંઈ વિચાર કરવાનો રહેતો નથી. ત્યારે કોઈ એમ કે દીક્ષા લઈને ત્યાગ કરે છે એટલે તો જ્ઞાની થઈ ગયો કે નહીં થઈ ગયો, તો કે ભવિષ્ય ભૂતકાળના એના જે મારાપણાના ભાવો છે એ ક્યાં ગયા છે? પહેલાં હું આવો હતો, પહેલાં હું આવો હતો, પહેલાં આવો હતો, એ વિકલ્પ આવ્યા વિના રહીએ જ નહીં. ભવિષ્યના વિકલ્પ પણ આવ્યા વિના રહીએ જ નહીં. સંસારી પોતાને સુખના ભવિષ્યમાં પણ હું દુઃખી ન થાઉં, હું સુખી થાવ, જ્યાં જ્યાં એને સુખ કલ્પું છે ત્યાં એની ચિંતા એના વિકલ્પ ઉત્પન્ન થયા વિના રહીએ જ નહીં. એ બધી અજ્ઞાનની નિશાનીઓ છે. એ બધી શું છે? અજ્ઞાનની નિશાની છે. જ્ઞાની ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળના અન્ય પદાર્થોથી પોતાને ભિન્નપણે અનુભવતો હોવાથી મુક્ત છે, બધાથી મુક્ત છે, કોઈથી બંધાયેલો નથી. પોતાના ભિન્ન અસ્તિત્વને અનુભવે છે, વેદે છે, અને તેથી એને ક્યાંય વિકલ્પ થતો નથી. આ મારું, આ મારું એવું ક્યાંય ભાસતું નથી. ભલે પ્રારબ્ધ ને કારણે લોક વ્યવહારમાં એમ કહેવાય કે આ એનું શરીર છે, આ એનું કુટુંબ છે, આ એની સંપત્તિ છે, આ બધું એનું છે, એ કહેવા માત્ર રહી ગયું એને માટે, જ્ઞાની માટે. એ પોતે અનુભવ કરતો નથી કે આ બધું મારું છે. ખરેખર મારે કાંઈ કોઈની સાથે લેવા દેવા કોઈની સાથે કોઈ પ્રકારનો સંબંધ છે જ નહીં. હું એક જગતનો સ્વતંત્ર દ્રવ્ય છું અને મારે કોઈની સાથે કાંઈ પણ સંબંધ નથી. કોઈ મારું નથી, હું કોઈનો નથી. ક્ષણિક વિકલ્પ આવે પણ ભિન્ન રહીને આવે જ્ઞાની. ક્ષણિક વિકલ્પ ઉત્પન્ન થાય જ્યાં સુધી પૂર્ણ નથી ત્યાં સુધી ક્ષણિક વિકલ્પ છે, પણ એ ભિન્ન રહીને એટલે પોતાપણાનો જે અભિપ્રાય છે એ તો ખલાસ થઈ જાય છે, હોતો નથી. એવી રીતે ઉલટો દ્રષ્ટાંત એનો એ જ લીધો છે. વળી અગ્નિ છે તે ઈંધન નથી, ઈંધન છે તે અગ્નિ નથી, અગ્નિ છે તે અગ્નિ છે, ઈંધન છે તે ઈંધન છે. અગ્નિનું ઈંધન નથી, ઈંધનનો અગ્નિ નથી. અગ્નિનો જ અગ્નિ છે ને ઈંધનનું ઈંધન છે. અગ્નિનું ઈંધન પહેલાં હતું નહીં, ઈંધનનો અગ્નિ પહેલાં હતો નહીં. અગ્નિનો અગ્નિ પહેલાં હતો ને ઈંધનનું ઈંધન પહેલાં હતો. એવી જ રીતે ભવિષ્યમાં અગ્નિનું ઈંધન ભવિષ્યમાં થશે નહીં, ઈંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે નહીં. અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં રહેશે અને ઈંધનનું ઈંધન ભવિષ્યમાં રહેશે. આ પ્રમાણે જેમ કોઈને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે પ્રતિબુદ્ધનું લક્ષણ છે. આ સમરા દ્રષ્ટાંત લીધો, જેને જ્યાં જ્ઞાન છે કે અગ્નિ જુદી વસ્તુ છે, તથા યોગ્ય પદાર્થ જુદી વસ્તુ છે. લાકડું બળે અને લાકડામાંથી ફર્નિચર થાય, પણ અગ્નિમાંથી ફર્નિચર ન થાય. જો બે એક હોય તો બેની અવસ્થા થવી જોઈએ. લાકડું ને અગ્નિ એક જ હોય તો લાકડામાંથી જે ફર્નિચર થાય એ અગ્નિમાંથી થવું જોઈએ, થાય કે ન થાય? માટે બે તદ્દન જુદા પદાર્થ છે. ભલે બળે ત્યારે એક મેક દેખાય તો પણ બે જુદા છે, એ જુદા છે, ત્રણે કાળે જુદા છે, બેનું સ્વરૂપ જ જુદું છે ને બંનેની અસ્તિત્વ હયાતિ પણ જુદી જ છે. તેમ કોઈના આધારે કોઈ નથી. અગ્નિ લાકડાના આધારે નથી, અગ્નિ સ્વતંત્ર છે. અગ્નિ લાકડાના આધારે નથી, પણ અગ્નિ સ્વતંત્ર છે. તેવી રીતે તેવી જ રીતે હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મૂળ સ્વરૂપ નથી, હું તો હું જ છું. આમ લેવું અહીંથી, હું તો હું જ છું, એમાં વજન આવવું જોઈએ. અને પરદ્રવ્યમાં પોતાપણાને તોડવાનો પ્રયાસ ચાલવો જોઈએ, બે કોર્ષે પ્રયત્ન ચાલવો જોઈએ, અસ્થિતિ અને નાસ્તિથી. એકલો અસ્થિથી પ્રયત્ન પણ ન હોય, એકલો નાસ્તિથી પણ પ્રયત્ન ન હોય, નહીતર એ ભૂલ કરે છે. બાહ્ય ત્યાગ કરવા વાળા એકલો નાસ્તિથી પ્રયત્ન કરે છે, નિશ્ચયાભાસી એકલો અસ્થિથી પ્રયત્ન કરે છે. બોલો, વ્યવહારાભાસી છે, વ્યવહારાભાસી નાસ્તિથી પ્રયત્ન કરે છે, નિશ્ચયાભાસી અસ્થિથી પ્રયત્ન કરે, એકલો અસ્થિથી પ્રયત્ન કરે છે. એકલો અસ્થિતિથી પ્રયત્ન કરે પણ સફળ ન થાય એમ કે છે. એક વાત બેન્સની ચર્ચામાં એક મુમુક્ષુભાઈ પ્રશ્ન કર્યો, દ્રષ્ટિનો વિષય જે જ્ઞાયક આત્મા છે, એકલા દ્રષ્ટિના વિષયથી જોર દઈને ઉપડીએ તો અનુભવ થાય કે ન થાય? બસ હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એટલું એટલું જોર દેવું, બસ બીજી વાત, પર્યાયની વાત પણ ન જોઈએ. અમારે તો બીજી તો વાત નહીં, અને એકાંતમાં બેસીને પહેલા જ કરે એવી રીતે કલાકો સુધી, પણ અનુભવ ન થાય એટલે મૂંઝાય પછી. અનુભવ ન થાય એટલે નહીં જાય, એટલે થાય કે ન થાય પ્રશ્ન પેલો. એમ છે કે ન થાય, પોતાનો કોન્સેપ્ટ હતો કે થવું જોઈએ, એટલે તે કરતા હતા, પોતે એ રીતને વિધિ માનેલી. જવાબ તો પોતાની માન્યતા અનુસાર અભિપ્રાય અનુસાર ન મળે. કે તમે નાસ્તિનો જે વિષય છે પરદ્રવ્ય અને પરભાવ, એની સાથે એકત્વપણાનું અનાદિનું તમારું પરિણમન ચાલુ છે, તો એને તોડવાનો વિકલ્પ આ હું નહીં, આ હું નહીં, એ વિકલ્પ આવ્યા વગર વચ્ચે રહે જ નહીં, અને એ વગર એ તૂટે પણ નહીં, અને અહીંયા તૂટે નહીં, ત્યાં જોડાયેલો રહી અને અસ્થિમાં જોડાઈ જાય, એમ ક્યાં બને? બે જગ્યાએ જોડાય, નાસ્તિમાં પણ એકત્વ થાય અને અસ્થિમાં પણ એકત્વ થાય, એવું બને ખરું કે ન બને? એને પરદ્રવ્યમાં ભાવથી એકત્વ છે, દ્રવ્ય છે તો થઈ જ નથી શકતું, એને સ્વદ્રવ્યમાં એકત્વનો અનુભવ થાય નહીં, બંને એક સાથે જ બને, સાયમલ્ટેનિયસ છે, અહીંથી છૂટે અને અહીંયા જાય, એક જ પર્યાયમાં, એક જ સમયમાં, એક જ સમયની અંદર બે બે પ્રકાર ઊભા થાય, આ નહીં અને આ, આ નહીં અને આ હું, એમ અંધારું જાય અને અજવાળું આવે એનો એક જ સમય હોય, કાટ જાય ને ચલકાટ આવે એનો એક જ સમય હોય, એવી રીતે પરિણમનમાં બંને સાથે જ હોય છે. એકલો અસ્થિથી પ્રયત્ન હોય નહીં, એકલો નાસ્તિથી પણ પ્રયત્ન હોય નહીં. પ્રેક્ટિકલ સાઈડ નથી, એટલે કલ્પિત રીતે કાર્ય કરવાની પદ્ધતિ એને વિચારી. જયારે પરદ્રવ્ય સાથે કઈ સંબંધ આપણે રાખવો નથી, તો પછી એનો વિકલ્પ શું કરવા જોઈએ, એનું સ્મરણ શું કરવા જોઈએ? એટલા અસ્થિ ઉપર જોર દઈને બેસી જાઓ, આપણે એની અંદર અભેદ થઈ જાઓ, અભેદ થઈ જાઓ, એવો એક અભિપ્રાય રાખવા. પણ ઓલા પણ વળગેલો છું એનું શું? હે, એ ઉખડત નહીં, ક્યાંથી બેસવાની? અહીંયા ત્યાંથી તો ઉખડત નથી, એટલે શરૂઆતથી જ ઉદાસીનતા લીધી છે. 72 પત્રમાં કૃપાળુદેવ કહે છે, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, પરદ્રવ્યથી ઉદાસ થયા વિના સ્વદ્રવ્યથી આસક્ત કેમ થવાય, અને સ્વદ્રવ્યની આસક્તિ વિના પરદ્રવ્યની ઉદાસીનતાનું યથાર્થ પણ હોય કેવી રીતે? હોય નહીં, ના પાડે. એમને કહ્યું કે વચ્ચે નાસ્તિનો, નાસ્તિપણાનો આ હું નથી એવો ભાવ આવ્યા વિના રહીએ જ નહીં, એમ કીધું. શું કીધું? એ વચ્ચે આવ્યા વિના રહીએ જ નહીં, એમનો અનુભવ બોલ્યો. શું કીધું એમને? તો અસ્થિમાં બેઠા છે અને વેદજ્ઞાન વર્તે છે, અનુભવથી વાત કરી કે આમ થયા વગર રહેતું નથી. તમે કૃત્રિમ રીતે એમ કહો, મારે એમ નહીં, મારે આમ જ કરવું છે, પણ એ વિધિ નથી, એવી કોઈ વિધિ નથી, એમ બને જ નહીં, બનવું શક્ય જ નથી. એમાં શું છે, વિકલ્પમાં તો મારા ફરતી બે આવે, કોઈ વખત અસ્થિપૂર્વક નાસ્તિનો નિષેધ આવે, કોઈ નાસ્તિના નિષેધપૂર્વક અસ્થિ આવે, બે પ્રકાર આવે, પણ બે એક સાથે છે એમ સમજવાનું, એક જ થી કામ થાય છે એમ નથી. એકથી જ કામ થાય છે એમ નથી. કેમ એમ છે? બહુ વધારે સ્પષ્ટ કરીએ કે શ્રદ્ધાનો વિષય એકલો આત્મા છે, શુદ્ધાત્મા છે. શ્રદ્ધાનો વિષય પર્યાય પણ નથી, શુદ્ધ કે અશુદ્ધ કોઈ બી. શ્રદ્ધાનો વિષય રાગ પણ નથી, અને શ્રદ્ધાનો વિષય કોઈ પરદ્રવ્ય પણ નથી. ત્રણમાંથી એક શ્રદ્ધાનો વિષય નથી. ફરીથી આમથી લઈએ તો કે શ્રદ્ધાનો વિષય કોઈ પરદ્રવ્ય નથી, શ્રદ્ધાનો વિષય કોઈ શુભરાગ પણ નથી, અશુભરાગનો તો સવાલ જ નથી, અને શ્રદ્ધાનો વિષય કોઈ શુદ્ધ પર્યાય નથી, અશુદ્ધ પર્યાયનો તો સવાલ જ નથી, શુદ્ધ પર્યાય નથી. આ ત્રણેય શ્રદ્ધાનો વિષય કરે છે, એ એવી રીતે સમજીને ભૂલ કરે છે કે જો શ્રદ્ધાનો વિષય એટલો શુદ્ધાત્મા છે કરવી છે તો શ્રદ્ધાને જોર મારો. પણ શ્રદ્ધા ઊંધી પડી છે, જોર કરવા જઈશ તો જોર ઊંધે જશે તો શું કરું? ઊંધી પડી છે, કેટલી ઊંધી પડી છે? પૂરેપૂરી ઊંધી પડી. જોર મારવા જઈશ તો ઊંધો જોઈએ, એનું શું? એ ખબર નથી હોતી. બીજું, જ્ઞાનનો વિષય સ્વપર છે, શ્રદ્ધાનો વિષય સ્વપર નથી. જ્ઞાનનો વિષય સ્વપર છે તો એ વખતે જ્ઞાન ગેરહાજર થઈ જાય, કાંઈ શ્રદ્ધા એટલી કામ કરે ત્યારે. બધા ગુણનું પરિણમન તો સાથે જ હોય છે, અને વસ્તુતાએ દ્રવ્યપેક્ષાએ વસ્તુની અભેદતા દ્રવ્યની અભેદતા હોવાથી કોઈ એક જ ગુણ જુદો પડીને કામ કરે ને બીજા ગુણ આઇડલ થઈ જાય એવું તો કંઈ બની શકે નહીં. આખી વસ્તુ જ કામ કરે છે, શ્રદ્ધા દ્વારા આખી વસ્તુ કામ કરે, જ્ઞાન દ્વારા પણ આખી વસ્તુ કામ કરે, બીજા ગુણો શું કામ કરે? એ શકતું જ નથી, પ્રેક્ટિકલ નથી. જ્ઞાનમાં પર જણાય એનું શું કરો? એમની શું કામ? પર તરીકે જણાવવું જોઈએ. પર તે હું થતું હતું, જ્ઞાનમાં એ ભૂલ થતી હતી ને. શ્રદ્ધામાં તો એવી ભૂલ હતી કે આખો પરને વહી ગયો હતો, વળગી હતી શ્રદ્ધા, અને સ્વને જોતી જ નહોતી. એવી સ્થિતિમાં શ્રદ્ધા કરે શું બિચારે? આખે આખી પરને વળગેલી શ્રદ્ધા જે સ્વને જોતી જ નથી, આંધળી થઈ ગઈ છે. પરને જોઈને પરમાં આંધળી, એનું નામ દર્શન. પરને જોતા પર સારું લાગ્યું, પર મારું લાગ્યું, મારું તે સારું, સારું તે મારું, એવું જે થઈ ગયું એ પરમાં આંધળો છે. એ શ્રદ્ધા પરમાં આંધળી છે. એ શું કરી શકે? એ તો જ્ઞાનમાં પૂરું અજ્ઞાન નથી ને પૂરું જ્ઞાન નથી એટલે સાધન બને છે. જ્ઞાન છે એ સંપૂર્ણ અજ્ઞાન નથી. તેમજ મિથ્યાત્વ અવસ્થામાં પૂરું જ્ઞાન પણ નથી, યથાર્થ જ્ઞાન પણ નથી, તેમ પૂરેપૂરું અજ્ઞાન પણ નથી. જો પૂરું અજ્ઞાન હોય તો કોઈને સૂજે નહીં આત્મકલ્યાણ. જ્ઞાનનો વિવેક જ ઊભો ન થાય. સ્વરૂપનું ભાવ ભાષણ મિથ્યા જ્ઞાનમાં આવે છે. બીજું છે સમજૂત, વિજ્ઞાન થાય છે એવું કે જ્ઞાન સમ્યક નથી. સમ્યક દર્શન પ્રગટતું નથી ત્યાં સુધી સમ્યક જ્ઞાન જ્ઞાન પામે નહીં. સમ્યક સમ્યક મિથ્યા દ્રષ્ટિનું વિશેષણ છે, સમ્યક દ્રષ્ટિનું વિશેષણ નથી. તો સ્વરૂપનું ભાવ ભાષણ છે ને જ્ઞાનમાં છે, મિથ્યા જ્ઞાન. પણ મિથ્યા જ્ઞાન કીધું તો પણ તો એ જ્ઞાન સંપૂર્ણ અજ્ઞાન નથી, એમનો વિવેક પહેલા થયો છે, પહેલા એને સત્પુરુષને ઓળખ્યા છે, એ પહેલા એ જ્ઞાનની ભાવના થઈ છે, એ બધું મિથ્યા જ્ઞાનમાં થાય. જો મિથ્યાની ભાવના ઉત્પન્ન ન થાય મિથ્યા જ્ઞાન વખતે, તો કોઈ જીવનું આત્મકલ્યાણ ન થાય. એ ભાવનાને કૃપાળુ દેવે 569 પત્રમાં આત્મવિચાર કીધો છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. તે આત્મજ્ઞાન આત્મવિચાર વિના ઉત્પન્ન થવું સંભવતું નથી. આત્મવિચાર એટલે આત્મકલ્યાણનો વિચાર. આત્મકલ્યાણનો વિચાર એટલે આત્મકલ્યાણની ભાવના સહિતનો વિચાર. એવી પ્રગાઢ અવગાઢ ભાવના થયા વિના કોઈને આત્મજ્ઞાન ન થાય. શાસ્ત્ર ગમે એટલા માટે પણ અવગાઢ ભાવના વિના કોઈ દિવસ જ્ઞાન કરે નહીં. નાનીની વાણી છે તો, આચાર્યની વાણી છે તો, પણ જાતિ તો મિથ્યાની છે ને. જ્ઞાનની બે જાતિ, એક સમ્યક અને એક મિથ્યા, બે જ જાતિનું જ્ઞાન છે. નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ થયા પહેલા જ્ઞાનની જાતિ મિથ્યા છે. અને જેવો અનુભવ થયો શુદ્ધોપયોગમાં, એ તો જ્ઞાનની જાતિ સમ્યક છે. જાતિ પલટાને તો શું થયું? શા માટે આ સ્પષ્ટીકરણ છે કે મુમુક્ષુને જ્ઞાન સાધન છે, શ્રદ્ધા સાધન નથી. અને સમ્યક દર્શન થતા પછી શ્રદ્ધાના બળે જો આગળ વધે છે, પછી શ્રદ્ધાનું પ્રધાનતા છે. કેમકે શ્રદ્ધા પૂરી તાકાતથી સ્વરૂપમાં લાગેલી છે, એ તો પુરુષાર્થને વધારતી જાય છે. પુરુષાર્થ વધતો જાય પછી જ્ઞાન ચારિત્ર અને સહકારી કારણ છે. પણ મુમુક્ષુની ભૂમિકામાં ગુણમાં રાગ છે, એકલો રાગ છે, મિત્રતાનો એક અંશે નથી. શ્રદ્ધામાં પૂરેપૂરું મિથ્યાત્વ છે, જ્ઞાનની અંદર પૂરું જ્ઞાન નથી, તેમ પૂરું જ્ઞાન નથી. મિથ્યા જાતિમાં પૂરું અજ્ઞાન નથી. મિથ્યા જાતિના જ્ઞાનમાં પ્રથમ વિકલ્પ આવે છે, મારે આ સંસાર ન જોઈએ, કોઈ ભોગે મારે આ સંસાર ન જોઈએ, કોઈ ભોગે આ જ્ઞાનને મિથ્યાત્વ ન જોઈએ. સાતમી નરકની તમતમ પ્રભા પૃથ્વી મને સંમત છે, પણ મિથ્યાત્વ મોહની મને સંમત નથી. કૃપાલદેવનું વચન એવો નિર્ણય આવે, એ જ્ઞાનમાં આવે. એટલે એ જ્ઞાન પૂરેપૂરું અજ્ઞાન નથી, વિવેક વાળું થયું છે. એ વિવેક જાગૃત થયો છે, એમાં યથાર્થતા ઉત્પન્ન થાય છે સમ્યકતા પહેલા. તેથી તે ભૂમિકાનું તે સમ્યક જ્ઞાન છે. તે યથાર્થા જ વિકાસ પામીને, યથાર્થતાનું જ ડેવલપમેન્ટ થઈને સમ્યક જ્ઞાન રૂપે પરિણમન કરે છે. એટલે જ્ઞાન યથાર્થ થાય છે માટે એને ત્યાં સાધન કીધું. જ્ઞાનમ એકમ સાધનમ સાધનાદિ વિધો ઉચિત. સાધનની વિધિની ઊંડી વિચારણા કરવામાં આવે તો, ઊંડી વિચારણાનો એક શબ્દ છે મીમાંસા. એ શબ્દ વેદાંતમાં વધારે પ્રયોગ થાય છે, પણ જૈન પરિભાષામાં પણ છે. ફૂલચંદી એટલે કે જૈન તત્વ મીમાંસા, જૈન તત્વનો ઊંડો વિચાર, ઊંડી વિચારણા કરવામાં આવે, મીમાંસા કરવામાં આવે. જ્ઞાનમ એકમ સાધનમ, જ્ઞાન એક જ સાધન છે. શેનું સાધન છે? કે સ્વાનુભૂતિ એક હેતુ, સ્વાનુભૂતિનો હેતુ હોવાથી, સ્વાનુભૂતિનું કારણ જ્ઞાન છે, ત્યાં શ્રદ્ધા નથી. આ ગાથા પંચાધ્યાયના ઉત્તરાર્ધની 401 મેગા થાય પંચાધ્યાય. તસ્માત તત્ પરમ પદમ મુમુક્ષુ માટે તે પરમ પદ છે. સમયસાર પરમાગમ આખો શ્રદ્ધા પ્રધાન દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ હોવા છતાં આત્માને જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર કહેતા આવ્યા છે. પંડિત જયચંદ્રજીએ છેલ્લે ખુલાસો કર્યો 415 ગાથા ઉપરના કળશના ભાવાર્થમાં છેલ્લી ગાથા કે કેમ આમ કહ્યું છે આચાર્ય, ફક્ત આત્માને ઓળખાવો છે માત્ર. ઓળખાણનો ભાવ ભાષણનો સ્ટેજ બહુ મહત્વનો છે. ત્યારે જ જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા લક્ષ્યભૂત થાય છે અને આત્માના લક્ષ્ય વિના જ્ઞાનમાં આત્મા ભાષા વિના જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ છે ને સ્વાનુભૂતિ કોઈને જ્ઞાનાનુભૂતિ કોઈને પ્રગટ થાય નહીં. જ્ઞેયાકાર જ્ઞાનનું આકર્ષણ અથવા ગૌણપણું થાય ક્યારે કે જીવ જો જ્ઞાન વેદનમાં રહે સામાન્યનો આવિર્ભાવ કરે ત્યારે. એ સિવાય કોઈ રીતે જ્ઞેયની આસક્તિ મટવી સંભવિત નથી. ના જીવ જ્ઞાનાનુભૂતિમાં રહે તો તે જ એને જ્ઞેયાકારોથી તો જ એ વિકાર ન પામે. જીવની આસક્તિ નથી. જીવ ક્યારે વિકાર ન પામે કે જ્ઞાનાનુભૂતિમાં રહે તો જ. બીજો કોઈ એનો ઓલ્ટરનેટિવ છે આ જગતમાં? ગમે ત્યાગ કરીને ગમે ત્યાં યોજાય નહીં. ઘર છોડીને ગુફામાં રહીએ જંગલની માટે જ્ઞાનાનુભૂતિમાં રહીએ તો જ એને વિકાર ન થાય, નહીં તો થયા વિના રહીએ. તો એ જ્ઞાનાનુભૂતિથી સ્વરૂપનું ગ્રહણ છે. એને જ્ઞાનાનુભૂતિ કયો કે આત્માનુભૂતિ કયો એ તો એક જ વાત છે, તો શબ્દભેદ છે. આત્માનુભૂતિ શું કરવા કીધું કે લક્ષ્ય આત્મા ઉપર છે માટે. તો લક્ષ્ય પહેલાં થાય છે. ક્યાં થાય છે? ભાવભાષણમાં લક્ષ્ય થાય છે પહેલાં. એ વગર આત્માનુભૂતિ ઉત્પન્ન થાય નહીં, સાનુભૂતિ ઉત્પન્ન ન થાય એમ છે. એટલે આ 21મા કળશની અંતે આ એક નોટ કરેલી છે, કેમ કે મેં એમ લખ્યું છે 21ના કળશના અર્થમાં કે ભેદ જ્ઞાન જેનું મૂળ છે એવી જે અવિચળ નિશ્ચળ પોતાના આત્માની અનુભૂતિને પામે છે, જે જીવ પોતાના આત્માની અનુભૂતિને પામે છે તે જ પુરુષો દર્પણની જેમ પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવથી નિરંતર વિકાર રહિત હોય છે. એના જ્ઞાનમાં દર્પણની જેમ બીજા પદાર્થો પ્રતિબિંબિત થશે પણ છતાં એ વિકાર રહિત ક્યારે થશે? એને જ્ઞાનાનુભૂતિ છે ત્યારે. નહીતર પ્રતિબિંબ પડે અને વિકાર થયા વિના રહે જ નહીં. આનો બીજો કોઈ ઉપાય જ નથી. અને મોસ્ટ સાયન્ટિફિક છે. એટલે એ અનુભૂતિને લઈને જ્ઞાનમાં જે જ્ઞેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદિ વિકારને તે પ્રાપ્ત થતા નથી. ત્યાં નોટ મૂકી છે કે જ્ઞાનાનુભૂતિમાં રહે તે જ જ્ઞેયોના આકારોથી વિકાર ન પામે, નહીતર પામ્યા વિના રહીએ જ નહીં. જીભ ઉપર સ્વાદ આવે શેનો આવ્યો? જ્ઞાનનો આવ્યો. બસ પછી વાંધો નથી. જ્ઞાનમાં જ્ઞાન વેદન છે એનો સ્વાદ ના આવ્યો, જીવ ઉપર સ્વાદ આવ્યો એમાં સારું નરસું થયા વગર રે જ નહીં, સારું નરસું લાગ્યા વગર રે જ નહીં ને. જ્ઞાનુભૂતિમાં નથી એ જ્ઞાનની સાથે એકત્વ કરવાનો છે. જ્ઞાનનું એકત્વ છૂટ્યું નથી, જ્ઞાનનું એકત્વ થયા વગર રહેશે ને. એકત્વ કરવાનો પર્યાય સ્વભાવ છે, પર્યાયનો સ્વભાવ છે. કાં સ્વને અવલંબે કાં પરને અવલંબે, જેને અવલંબે એની સાથે એકત્વ કરે એનો સ્વભાવ છે. સ્વભાવ કંઈ છોડે નહીં. હવે વિવેક કરવાનો રહે છે ક્યાં એકત્વ કરવું. એટલે અહીંયા આ ત્રણ ગાથામાં એકત્વ છોડાવે છે. એકત્વ છે એ અજ્ઞાન છે. એકત્વને તોડ, તોડતો તોડતો છોડ, તોડતો જાય ને તોડતો જાય. એમ કોઈ મજબૂત ચીજ હોય કે આખે આખી ભૂકો ન થાય તો ભાંગીને ભૂકો કરે, ભાંગતા જાય ને ભૂકો કરે, ભાંગતા જાય ને પથરો મોટો સીધો પાવડર ન થાય, નાના ટુકડા કરે, ઈથી નાના કરે, ઈથી નાના કરે, ઈથી નાના કરે, એવી રીતે પાવડર તોડતો જા તો છૂટશે. એટલે છૂટે એમ નથી, બહુ ગાઢ થયેલું, અનંતકાળનું ગાઢ થયેલું એકત્વ છે. મોક્ષુ દશા એ પ્રયત્ન દશા છે, અને એ પ્રયત્ન દશા સફળ થાય એના ઉપર બધા ગુણસ્થાન ચાલવાના છે. મોક્ષુની ભૂમિકામાં બરાબર પાકું કામ ચાર થવું જોઈએ, એ ફાઉન્ડેશન એ છે. મોક્ષ માર્ગનું ફાઉન્ડેશન એટલે મોક્ષુની ભૂમિકા. ફાઉન્ડેશન કોન્ક્રીટ હોવું જોઈએ, એમાં જરાય કરકસર, એમાં કસર ન ચાલે. બિલ્ડિંગવાળા જાણે સારી રીતે, એન્જિનિયરો બધું અમે કરકસર કરીએ ને તો બિલ્ડિંગમાં કરીએ, પાયા નહીં. એમ અમારું જોખમ છે, બિલ્ડિંગ પડી જાય તો બધો મોટો લોસ જાય. પાયામાં ખૂબ જ સાવધાની રાખવી પડે, એટલી ચણતરમાં ન રાખે. હું મારી દરવાજા નબળા હોય તો વાંધો નહીં, દિવાલ નબળી હોય તો વાંધો નહીં, હા પ્લાસ્ટર નબળું હોય તો ચાલે. પાયામાં બિલકુલ ન ચાલે, જરાય કરકસર એમાં ન થાય. એવો વિષય મુમુક્ષુની ભૂમિકાનો ફાઉન્ડેશન છે. એના ઉપર 14 ગુણ સ્થાનનું ચણતર થવાનું છે, જે અનંતકાળ રહેવાનું છે. કેમ કે ફાઉન્ડેશન એવું છે માટે વિશેષ લઈશ.